1987 ભાદરવા સુદ એકમ રવિવાર તારીખ 10/9/61 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી નું શ્રી પદ્મનંદી માંથી શ્રાવકાચાર અધિકાર ના શ્લોક 21-26 ઉપર સુવર્ણપુરી માં પ્રવચન.
નમો ડોયે સૌરિયંતાણમ, નમો ડોયે સૌદાનમ, નમો ડોયે સૌરિયાણ, નમો ડોયે સૌજાયણમ, નમો ડોયે સૌ ત્રિકાળવતિ શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ છે ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ સુમરિસ્મરાય
પદ્મનંદી પદવીશ્રીનો છઠ્ઠો અધિકાર છે. આચાર્ય મહારાજ દિગંબર સંત વનવાસી મુનિ હતા, એમણે આ અધિકાર 26 બનાવ્યા. એમાં શ્રાવકના સંસ્કારનો અધિકાર બનાવ્યો. શ્રાવક એટલે ઉપાસક, ધર્મની સેવા કરનાર, આત્માની સેવા કરનાર કે પરમાત્માની સેવા કરનાર એવા ઉપાસક એટલે શ્રાવકો. એનું શું કર્તવ્ય છે અને શું એની સ્થિતિમાં હોવું જોઈએ એનું આ વર્ણન ભગવાન પદ્મનંદી આચાર કરે છે. પહેલી વાતો કહી કે પ્રથમ તો સંયગ દર્શન દ્રઢપૂર્વક આત્માનું ભાન એને હોવું જોઈએ. સમજાય છે? કાંઈ સંયગ દર્શનમાં કર્મ ને કર્મના નિમિત્તથી થતો વિકલ્પ નામ પુણ્ય પાપનો રાગ એ પણ મારી ચીજમાં નથી અને એ મારું કર્તવ્ય ને કાર્ય પણ નથી એવી આત્માના સ્વભાવમાં સન્મુખ થઈને એની સમ્યક પ્રતીતિને શ્રદ્ધા દર્શન પ્રગટ કરવું. એ થયા પછી શ્રાવકને છઠ કર્મ હંમેશાના હોય છે, હંમેશાના. પહેલા તો જિનેન્દ્રની પૂજા, જૈન પરમેશ્વર સર્વજ્ઞ વિતરાગ ત્રિલોકનાથ દેવાધિદેવ સો ઇન્દ્રના પૂજનીક, એવા ભગવાનની ગેરહાજરીમાં એની પ્રતિમા અને દેવાલય એ પૂજનીક છે. એની પૂજા હંમેશા ગ્રસ્તોને દિન પ્રત્યે હોવું જોઈએ. એ પહેલું એનું કર્તવ્ય છે. વાત બરાબર છે, કરવાનું નહીં, અહીં તો કરવાની વાત ચાલે છે. આપણે બરાબર એમ કીધું ને, હા એ કે છે પ્રભુ, આવો મનુષ્ય દેહ મળ્યો અને એમાં જૈન સંપ્રદાય અપૂર્વ શાસ્ત્રો જેને કાને પડ્યા અને એને આ જાતના ગ્રસ્તાશ્રમમાં સર્વજ્ઞ પરમાત્માની પ્રતિમાની પૂજા દિન પ્રત્યે હોય. કેટલાક તો દર્શન કરવા ન જાય, ગામમાં મંદિર હોય નહીં, આમોય જોવે ની વાર પરબે કદાચ મોઢું દેખાડે ભગવાનને, મોઢું દેખાડે ભગવાનને જોવા ન જાય. સમજાય છે? કાંઈ ભગવાન વિતરાગ મૂર્તિ છે, ચિદાનંદ સ્વરૂપ નિર્વિકલ્પ આનંદમાં બિરાજમાન જાણે અક્રિય બિંબ છે. એવા દિન પ્રતિમા વિતરાગના દર્શન, એ પ્રતિમા વિતરાગનું પ્રતિબિંબ છે, એના હંમેશા શ્રાવકને દિન પ્રત્યે દર્શન હોવા જોઈએ. છે એ શુભ ભાવ, પણ દ્રષ્ટિમાં સ્વભાવનું ભાન હોવા છતાં એ વિતરાગ ન થાય ત્યાં સુધી શ્રાવકને તો એ મુખ્ય કર્તવ્ય છે. સમજાય છે? કાંઈ મુખ્ય કર્તવ્ય છે. આવી ગયો ને કાલ, ધર્મ એટલે પુણ્ય ભાવ, શુભ ભાવ, દેવની સેવા પૂજા એ એનું મુખ્ય કર્તવ્ય છે. તારી વાત મુખમાં પાછું દ્રષ્ટિની મુખ્યતા છોડીને નહીં, એ તો વાત કાલ ઘણી થઈ ગઈ છે. અહીં વ્યવહારમાં એને અશુભના પરિણામ સ્ત્રી કુટુંબ આદિના પાપના ઘણા આવે છે, એથી એને આ પૂજાના ભાવ દિન દિન પ્રત્યે ભગવાનની પૂજાના આવે. બીજી વાત, ગુરુની સેવા હંમેશા એને હોય, તો સમજાણું કાંઈ સંત સમાગમ કરવાની એને વૃત્તિ હોય. જેમ સંસારમાં સ્ત્રી કુટુંબના મેળા કરીને બે છે ને ભેગા, એમ શ્રાવકની દ્રષ્ટિમાં સત્સમાગમનો મેળો ને ભેટો કરવાનો એનો દિન દિન પ્રતિભાવ હોય. સમજાય છે કાંઈ? એ ભાવ ન આવે અને સત્સમાગમ ન કરે તો એના સત્કર્તમનું કાર્ય નથી, તો એને અંદર દર્શનની વિશુદ્ધિ પણ નથી. સમજાય છે કાંઈ? એ ગુરુ સેવા હંમેશા સત્સમાગમ, કાં પોતા કા ગુણથી અધિક હોય એવા ધર્માત્મા સંત શ્રાવક સાધર્મી એની એના આગળ સમાગમ કરવા જાય, એવો શ્રાવકનો ભાવ થયા વિના કરે નહીં. હવે આવે છે સ્વાધ્યાય, ત્રીજો બોલ ચાલે છે ને. સ્વાધ્યાય કે છે કે ભગવાન સર્વજ્ઞ પરમાત્માના મુખમાંથી નીકળેલા ઉત્તમ અને નિષ્કલંક શાસ્ત્રોનો સ્વાધ્યાય શ્રાવકને દિન દિન પ્રત્યે એને હોવો જોઈએ. એને જો સ્વાધ્યાય ન હોય તો એને શાસ્ત્રોના વિના સાચું જ્ઞાન શું, સાચી શ્રદ્ધા શું, તત્વ શું એની એને ટકી શકે નહીં. છેલ્લો બોલાવ્યો છે ને 20માં, જે મનુષ્ય ઉત્તમ અને નિષ્કલંક ગુરુઓ છે પ્રગટ કરી હુએ શાસ્ત્ર કો નહીં પઢતે હૈ ઓર નહીં વાંચતે હૈ, મનુષ્યો કો વિદ્વાન મનુષ્ય પુરુષો એને આંધળા કહે છે, છતી આંખી આંધળા થઈ. અરે આવો મનુષ્યની પ્રાપ્ત અને જૈન સંપ્રદાયમાં જન્મ અને શ્રાવક નામ ધરાવે અને શાસ્ત્રના સ્વાધ્યાયને ગુમ કરી દે, એમાં આ કાળે તો શાસ્ત્ર સ્વાધ્યાય મોટી ચીજ. સમજાય છે કાંઈ? કારણ કે એમાં દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ, આત્મા નિર્વિકલ્પ સચિદાનંદ કોણ એનું સ્વરૂપ, પુન્નો ભાવ તીતી શ્રાવકને સમકીતીને તેની હદ પ્રમાણે કેવો આવે એ બધું શાસ્ત્રથી જ્ઞાન થાય, એ શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા નથી. કે છે ચક્ષુ પોઈ સંભાવતી મનીષમ તે અંધા, એ આંધળા છે છતી આંખે. હેમદાસભાઈ બહુ આ તો ભાઈ મુનિને આટલું બધું કહેવાનું, એ તો સ્વરૂપ કે છે કરુણા બુદ્ધિથી ભાઈ આવા જન્મ રહ્યા, આ દેહ ચડી જશે, હો આંખો બાંખો ફૂટીને પાલી જશે, એ આ પાંચ ઇન્દ્રિયના માણસના દેહના કાણાને આ જે ફાંકા છૂટી જશે નહીં રે. આ તો સંયોગે ચીજ આવી છે. માટે જેને મનુષ્યદેહમાં ચૈતન્યનું સાધન કરવું હોય એને હંમેશા સ્વાધ્યાય કાયમ કલાક બે કલાક આદિનો કરવો જોઈએ, અને સ્વાધ્યાય જેદી ન થાય તેદી મનને એને મહા દુઃખ લાગવું. અરે રે આ સ્વાધ્યાય 20 વર્ષનો દીકરો મરી જાય ને દુઃખ ન થાય. સમજાય છે? એવું દુઃખ એને સ્વાધ્યાય વિનાનું થાય. શાસ્ત્રને શ્રવણને મનન વિજ્ઞાન અરિયારી કાલ આવ્યો મારા પ્રવૃત્તિની અંદર આ વખત મને એમ, જેને શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રીતિ અને રૂચિ હોય છે શુભરાગ છે કસાયની મંદતા, પણ એ ભાવ પુણ્યનો શાસ્ત્ર વાંચન શ્રવણનો શ્રાવકને જરૂર આવે. માટે ભવજીવો કો શાસ્ત્ર કા સ્વાધ્યાય મનન જરૂર કરના. 21મી એ સ્વાધ્યાયની ગાથા છે. મંદિન પ્રાય સતેષામ કર્ણાચ હૃદયાની ચ એ અભ્યાસે ગુરુ શાસ્ત્રમ ન શ્રુતમ ન અવધારિતમ. આચાર કહેતે હૈ જીસ મનુષ્યો ને ગુરુ કે પાસ મેં રહકર न तो शास्त्र को सुना है और न हृदय में धारण भी नहीं किया है। बे बात ने विषय कान थी श्रवण करू नहीं शास्त्र नो अने शास्त्र ना कहेला अभिप्राय ने मन में धारो नहीं तेवा जीवता ने कहे कि कान अने मन विना ना प्राय अमे ने कही ये कान विना नो छे ये मन विना नो छे એને અંદરમાં ન લાગે અરે આ તો વીજળીને ઝબકારે મોતી પોઈ લ્યો છો પોઈ લ્યો વીજળીનો ઝબકારો આવ્યો અને મોતી પૂરવામાં કેટલી એની સાવચેતી હોય હે આમ ઝબકારો આવે ને અંદર ઝટ પૂરવી લો નહીં કરવું છે અંધારામાં દિવાળી કઈ છે નહીં એમ ચૈતન્ય સમજવાનો સર્ધવાનો ઓળખવાનો ઉદ્ધાર કરવાનો આ મનુષ્યનો દેહ વીજળીનો ઝબકારો છે નોનીલભાઈ વીજળીનો ઝબકારો એક આવી ગયો વચમાં આ મનુષ્ય મળ્યો જો આમાં આત્માનું કાર્ય શ્રદ્ધા જ્ઞાન આદિ શ્રાવકની દશા એ પણ પ્રગટ ન કરે તો કહે છે કે મનુષ્ય ચાલ્યો જશે કોઈ તને શરણ 84 ના અવતારમાં છે કોઈ હાલ નાખે એવું નથી ત્યાં તને ત્યાં કઈ માસીબા બેઠી નથી ત્યાં બોલાવીને કાંઈ ફોડી જા સમજાય છે કાંઈ કેટલાક એમ કે આપણે મરીને જઈએ ને અહીંથી ક્યાંક છૂટીએ ક્યાં જવું તારે પણ જ્યાં જાય ત્યાં તારે કર્મનો સંયોગ અને વિકારની દશા તો તારી પાસે ઉભી જાય ક્યાં પણ તું ક્યાં જવું તારે ધર્મરમભાઈ એને અંદરથી અહીં કે છે જીન મનુષ્યોને ગુરુ કે પાસને છે ને પ્રશાસન એ અભ્યાસ એ ગુરુ જો એની પાસે લીધું પોતાની મેળા એ સ્વચ્છંદે વાંચે તેને સમજાશે નહીં ગુરુ પાસે રહકર ન તો શાસ્ત્ર કો સુના હે શાસ્ત્ર ને સાંભળવાનો વખત લે દરરોજ ની વાંચો દિન દિન પ્રતિ એક 15 દી કાઢી નાખે ને પછી હારા 11 મહિના એમને એમ ઘાટે આંધળા છે કે તને ભાન છે નહીં હાલો એક 15 દી મોસમ લઈ આવીએ પ્રદૂષણ ના 8 દી ની 8 દી હોય ને 8 કદો લક્ષણી 8 ને 10 દી જે આવે ત્યાં હાલો આપણે સાંભળ્યું એમ નહીં ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ આત્માર્થી આત્માના હિતના આકાંક્ષી એમણે શાસ્ત્રનો સ્વાધ્યાય દિન દિન પ્રત્યે કરવો જોઈએ સમજાય છે ને હૃદયમાં ધારણ ભાઈ કરવું જોઈએ હૃદયમાં એટલે શાસ્ત્ર ને શું કેવું છે સર્વજ્ઞ પરમાત્માની વાણી જે દિવધ્વનિ એમાંથી નીકળેલા રચાયેલા શાસ્ત્રો સમયસાર પ્રવચનસાર આ પદ્મનંદી વગેરે સત્ખંડ આયમ બધી ભગવાનની વાણી દિવધ્વનિની પરંપરાએ આવેલી વાણી છે એ વાણીમાં શું કહેવું છે દર્શન શુદ્ધિ શું સંયમ જ્ઞાન શું વ્રતની સ્થિતિની મર્યાદા શ્રાવકને મુનિને શું અને એની ભક્તિ કેવી હોય એવું બધું શાસ્ત્રમાં કહેલું એને જો અભિપ્રાયમાં ન ધારે આચાર કહે છે ઉનકે કાનને મન નહીં હૈ આ એને કાનને મન જ નથી આચાર્ય એસા પ્રાય કર્મ માનતે પ્રાય છે ને એમાં પ્રાયસ્તિષમ એનું કરી જોર આપ્યું છે અરે પ્રભુ આ નિમિત્તપણે કાન મળ્યું છેલ્લામાં છેલ્લું કાન છે પાંચ ઇન્દ્રીમાં સમજાય છે ચાર ઇન્દ્રી પછી પાંચ ઇન્દ્રીમાં કાન પછી મળે એમાં શ્રવણ ચૈતન મનન આદિ શ્રવણ નથી કર્યું અને છેલ્લું પછી મળે મન એમાં જેણે શાસ્ત્રને ધાર્યા નથી વાંચ્યા નથી અભિપ્રાય નક્કી કર્યો નથી આ એના કાનને મન નથી મળ્યા એમ કહેવામાં આવે બરાબર છે કાનને મન કી પ્રાપ્તિ કા સફળપના શાસ્ત્ર કે સુનને સે હૈ વી કથાઓ સાંભળે જગતની આ સિનેમા જોવે વાર્તાઓ સાંભળે નોવેલો કથા વાંચે નવરો થાય થી વાંચે કા હવારમાં દાંતણ હાથમાં લઈને ઓલો સોપાનિયા વાંચે હું ભૂલમાં વધી નથી દુનિયા ક્યાંય વસ્તુના ભાન વિના વધે ક્યાં નવરો થઈ ચોપાની એક હાથે આમ ચોપાની એક હાથે દાંતણ કૂસો હલતો હોય એટલે શું કે એમાં બે કામ ભેગા થાય, દાંત નહીં થઈ જાય ને ઓલું વાંસી લેવાય, હવાનો વખત રહે નહીં. શાસ્ત્ર શ્રવણન માટે એટલી પ્રીતિ ને રૂચિ, જ્યાં સુધી એને ન આવે ત્યાં સુધી કે છે કે તારા કાન ને હૃદય તને મળ્યા નથી. કો સમજાણું કઈ સીઠી સુનને તે ઉસકે અભિપ્રાય કો મન મેં ધારણ કરને, જો મન કીધું છે ને, કાન ને મન કી પ્રાપ્તિ કા સફળપના શાસ્ત્ર કે સુનને સે ઓર ઉસકે અભિપ્રાય શ્રદ્ધા ક્યાં આશય બતાતે હૈ, આશય ક્યાં ક્યાં ચીજ હૈ, એ વાત જો શાસ્ત્ર સાંભળીને મનમાં ધારતો નથી તો. કિંતુ જિન મનુષ્યોને કાન પાકર શાસ્ત્ર કા શ્રવણ નહીં ક્યા હૈ ઓર મન પાકર ઉસકા અભિપ્રાય ભી નહીં સમજા હૈ, ઉન મનુષ્યો કે કાન ને હૃદય કા પાના ન પાના તરીકા હૈ. ધોળ તને કાન ને મન મળ્યા એ નહીં મળ્યા જેવા સમજાય છે. કાંઈ પાંચ ઇન્દ્રિય માં છેલ્લું કાન જે શ્રવણ માં નિમિત્ત છે જ્ઞાન માં, અને આ મન અભિપ્રાય ને ધારવામાં, ઉન મનુષ્યો કે કાન ને પાના. એટલે વિદ્વાનો કો, બુદ્ધિમાન કો, જ્ઞાની કો, યથાર્થ વિદ્વાનો કો શાસ્ત્ર કા શ્રવણ ઉસકા મનન જરૂર કરના ચાહીએ, જીસે ઉનકે કાન હૃદય સ્વભાવ સમજે. પૈસા પૈસા ની આવી વાત નથી, પૈસા નું જે આગળ કહેશે બીજી રીતે. આચાર સંયમ નામક આવશ્યક કા કથન કરતા હૈ, ત્રણ થઈ આવે ચોથું છ આવશ્યક છે ને હંમેશા ના, દેવ સેવા, ગુરુ ભક્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. એ સત કર્તવ્ય શ્રાવકો ના ગ્રસ્તાશ્રમ માં રહેલા એને ઉપાસક જન્મમાં સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ તીર્થંકર દેવે ફરમાવ્યા છે. જૈન પરમેશ્વર જેની પૂર્ણ રૂદ્ધિ જેને પ્રગટ પરમાત્મા થયા, જેને સો ઇન્દ્રો વંદે છે, એના મુખમાં ઉપાસક સંસ્કારમાં અથવા ઉપાસક સૂત્રમાં બારંગમાં ઉપાસક સૂત્ર છે એમાં આ અધિકાર કહેલો એ આચાર કે છે, હું એમાં કહું. સમજાય છે કાંઈ. હવે સંયમ નામક આવશ્યક કા કથન કરતે, સંયમ હંમેશા જોઈએ શ્રાવક ને. ભાઈ અમારે ત્યાં રડવું ક્યાં, ભાઈ છોકરાનું પૂરું કરવું કે સંયમ પાવો, હંમેશા હંમેશા પાંચ ઇન્દ્રિય માંથી કંઈક દમન, મનમાંથી કંઈક વલણ, ઓછું રાગનું થવું, અને છકાઈની હિંસામાંથી પણ કંઈક વૃત્તિને પાછી વાળવી, એવું દિન દિન પ્રત્યે શ્રાવકને ગ્રસ્તાશ્રમમાં હોવો. દેશવ્રતાનુસારેણ સંયમોપી નિષેવ્યતે ગ્રસ્તેન તેનેવ જાયતે ફલવત વ્રતમ. ધર્માત્મા શ્રાવકો કો ગ્રસ્તાશ્રમમાં રહ્યા છતાં એક દેશવ્રત કે અનુસાર, એક દેશવ્રત કે અનુસાર, બાર વ્રત એક દેશવ્રત છે ને, એને અનુસાર સંયમ ભી જરૂર પાલના ચાહીએ, જિનસે ઉનકા કિયા હુઆ વ્રત ફલીભૂત થાય. સંયમ વિના એ બાર વર્ષના લીધેલું સફળપણું થાય, અને એવા ગ્રસ્તોને પૂજ્ય તરીકે કયા છે. સમજાય છે કાંઈ. એવો ગ્રસ્તાશ્રમ પૂજ્ય છે. આવી દ્રષ્ટિ, જ્ઞાન અને આમાં વ્રત એ આમાં છે. આગળ પહેલા મળ્યું આઠમે પાને છે, આઠમે ધર્મામૃત છે ને ઉપદેશ, એને આઠમે પાને છે, તેરમી ગાથા છે. ઉપાસના કી જાતી હૈ, તેરમી ગાથાનો અર્થ છે ને ભાઈ, તથા નિગ્રંથ ગુરુ કી ભક્તિ સેવાદિ કી જાતી હૈ, ઓર જીસ ગ્રસ્તાશ્રમ મેં ધર્માત્મા પુરુષો કા પરસ્પર મેં સ્નેહ સે વર્તા હોતા હૈ. ગ્રસ્તાશ્રમ મેં ધર્મીઓને વાત્સલથી પરતા હોતા હૈ. ભાઈ એકબીજાને ધર્મનો સ્નેહ ને વાસ્તવિક અંદરમાં પ્રેમ ને વાત્સલ વર્તે. ધર્માત્મા પુરુષો કા પરસ્પર મેં સ્નેહ સે વર્તા હોતા હૈ, તથા મુનિ આદિ ઉત્તમાદિ પાત્રો કો દાન દિયા જાતા હૈ. ધર્માત્મા ને આદિ દાન દેવામાં આવે છે. દુઃખી દરિદ્રીઓ કો જીસ ગ્રસ્તાશ્રમે કરુણા સે દાન દિયા જાતા હૈ. દુઃખી અને દયા કરવા લાયક ને પણ કરુણાથી દાન આપવામાં, जहां पर निरंतर जीवादि तत्वों का अभ्यास होता रहता है। गृहस्थाश्रम में सर्वज्ञ भगवान एक कहिला सात तत्व नौ अथवा नौ तत्व यानो निरंतर अभ्यास करता रहता है। अपने अपने व्रतों में प्रीति रहती है। जिस गृहस्थाश्रम में निर्मल सम्यक दर्शन की प्राप्ति होती है वह गृहस्थाश्रम विद्वानों के द्वारा पूजनीय होता है। जो पाठ माते भाई यत्र पूज्यम तत्वाभ्यास स्वकीय व्रति अति अमलम दर्शनम यत्र पूज्यम तद्ग्रासम बुधानाम इतर दिहि पुनर्दुख दो मोहपाश। पूज्य वचमा शब्द पूज्य पूज्य तीर्मी गाथा तीर्मी तीर्मी गाथा नहीं थी आठवें पाने आठवें पाने ऊपर पहली लिखी पहली पहली लिखी हम पूज्य गृहस्थाश्रम में निर्मल सम्यक दर्शन की प्राप्ति होती है वह गृहस्थाश्रम विद्वानों के द्वारा पूजनीय होता है। किंतु उससे विपरीत संसार में केवल दुख का देने वाला मोह का जाल है। नहीं तो ये गृहस्थाश्रम तत्वना अभ्यास मिले सम्यक दर्शन नहीं खबर न मिले व्रतना पालन न मिले गुरु ने सेवा न मिले शास्त्र अभ्यास मिले ये तो मोह पासी बांधेलो भूतड़ा ये बांधू से नहीं चौरासी ना अवतार में जाल में बांधी ने जेल में नाखवा थे ने एक गृहस्थाश्रम ने कहे कि पानी में बोली दे एक बार अंजलि दी ने पर आव गृहस्थाश्रम धर्म ने श्रद्धा ज्ञान ने व्रतवाओ न हो गृहस्थाश्रम ने वखाणता आव गृहस्थाश्रम हो तो पूज्य से समझाई थे कई एम ने कि भाई मुनिपणु थाय तेरे जेनी दजा हो गृहस्थाश्रम न हो गृहस्थाश्रम ने आचार महाराज पोते कहे आवो गृहस्थाश्रम ये पण एक धर्मात्मा ने विद्वानों ने पूज्य थे घणो अधिकारी थे साहुकर प्रतिमा में बहु गण समझाणु कई धर्मात्मा साहुकों को एक देश व्रत के अनुसार संयम भी जरूर पालना चाहिए जिससे उनका किया हुआ व्रत फलीभूत हो गए। बाबा जीवों की रक्षा करना रक्षा न अर्थ कि बीजा प्राणी ने त्रस आदि ने न मारवानो भाव दुख न देवानो भाव रक्षा करी सके छे कि न करी सके त्यारे प्रश्न नहीं पण बीजा जीवनी दया पावानो भाव अहिंसा नो भाव शुभ भाव और मन ने इंद्रियों का वश में रखना संयम छे ने संयम पांच इंद्रिय ने मन ने चकाई नहीं दया नो भाव इसका नाम संयम है। जब तक यह संयम न किया जाएगा तब तक व्रत कदापि फलीभूत नहीं हो सके क्या सुधी व्रत अनुशासन फले नहीं इसलिए आचार्य उपदेश देते हैं एक देश व्रत के अनुसार सम्यक दृष्टि को शावकों को संयम जरूर पालना चाहिए जिससे उनका व्रत फलका देने वाला हो जेथी एने स्वर्ग मिली अने पछी एक अवतारी थईने मोक्ष ने पामे एवं गृहस्थाश्रम में रहेलू शावक पण आचार्यो प्रसन्न ने पूज गणवामां आवे। ए संयमनी वात विशेष करे दिन दिन प्रतिनी वात हो एक दी आम किन पास बीजे एम नहीं दिन दिन प्रतिनी वात छे आ भारी आपनो है नर्मदमय हमेशा चौबीस कलाक में आऊ वकीलात करवी क्या छोकरा नु करव क्या आ करव आचार तो कहते कि दिन दिन प्रत्ये करव बापू जो तारो कई उद्धार करव हो तो ने बूटमो हो मोहनी पास जाड़ में तो छे तो अनादि काल नु करी रो एम कई नवाय मोहनी जाड़े तने बांझो जकड़ी ने जाय नरक ने निगोद मां कोई आमू जो नार त्या आवो मनुष्य दी पामी ने धर्मात्माओ ये बार व्रत आदि लई अने एने निर्मल पालवा ने सफल मनुष्य देह ने करवो त्याज्यम मांसच मजम मधुमर पंचकम अष्टो मूल गुणा प्रोक्ता ग्रहिणो दृष्टि पूर्वका। जो पहली बात है श्रावकों को सम्यक दृष्टि पूर्वक आत्माना भाननी भूमिका सहित पांच प्रकार के मज मज ये मज नाम दारू न पीवो जोईए दारू न हो हड़ो जेमा थाय दारू हो सके घनी जीवा त्रसनी बुद्धि बगड़वामा निमित्त थाय समझाय छे काय દારૂ નો ત્યાગ, કોઈ પણ દારૂ એને હોય નહીં. માંસ કોઈ પણ રીતે હોય નહીં. મધો એ અત્યારે આ કૃત્રિમ મધ થાય એની પણ કોઈ વ્યાખ્યા માગે છે, પણ એ મધ જ હળો છે કૃત્રિમ મધેથી. નાખી નાખી નથી કરતા, નવું બનાવે છે ને. જોયું તો ત્યાં જોયું હે ત્રણબેન બોલ, ત્રણબેન બોલ ને, ત્રણબેન બોલ. આ પહેલું આવ્યું છે. પછી બાહુબલજીની પ્રતિમા શું કહેવાય ને, ત્રણબેન. એના પહેલા મૂળબિદ્રી, મૂળબિદ્રીમાં અમે ઉતરે હતા ને ત્યાં એક હતો અમે, એક ગ્રસ્ત નું મકાન મોટું હતું, એનું માખી એક નાખી છે ને. પેલું એ મધુ નો ત્યાગ, આઠ મૂળ ગુણ તો સાવક ને પહેલા હોવા જોઈએ. મધ બહુ પાપ, મધમાં એક બિંદુવામાં ઘણું પાપ, આઠ ગામ ને મારવા જેટલું પાપ. એ કેટલાક તો રોટલીમાં મધ ખાય ને રોટલામાં ખાય ને, ક્યાં કહેતા હે રોટી રોટી કહેતા ને રોટી રોટલા ઉને હું ચડાવે. કેટલાક તો સાધુ નામ ધરાવીને મધ ખાય, મધ અમારે નિષેધ નથી. અરે આ એકલો હળો જીવનો, ખરેખર તો ગ્રસ્તાશ્રમમાં એને દવામાં પણ મધનો ઉપયોગ હોઈ શકે નહીં. સમજાય છે કાંઈ, જેમાં ત્રસની ઘણી હિંસા માંસને જ ઠેકાણી છે, ગ્રસ્તાશ્રમમાં રહેલા સાવકોને. અરે આ ભારે ઓલી નીચેની વાત એકલી હોય તો ઠીક, પણ આ ત્યાગ કરવો આ આખરી નહીં. નહોતી આવતી પહેલી પૈસા માં જ્યાં આવતી એ હવાર ની વાત સારી હતી. હે દાન હમણાં આવશે, હા હમણાં આવશે, મુદાઓ નહીં, ઓરડા પડશે એમાં તો. સમજાણું કાંઈ, શ્રાવકોને ગ્રસ્તાશ્રમમાં રહેલા ધર્મ બુદ્ધિવંતને મધ દારૂ માંસને મધુ અને પાંચ ઉંદુંબર કા અવશ્ય કરના છે. ફળ જેમાં ઉંબરના ફળ થાય છે, એકલા ત્રસ ઉંબરના ફળ થાય છે. ત્યાં જોયા હતા ને, ત્યાં રાજકોટ ઉતર્યા હતા ને, ત્યાં રાજકોટ બહાર રાજકોટનું મકાન હતું ને ભાઈ, કોકનું નહીં રાઠોડનું, કોકનું ઉતર્યા થાય ત્યાં આખા ઝાડ મોટા થયા. અને બાકી જ્યાં નહીં આપણે તલાશ્રી, તલાશ્રી 13 ની સાલમાં ગયા હતા બહાર, જ્યાં જંગલ ગયા હતા, આવડાવડા પડી ગયેલા. આ હું છે એ એકનો જીવાટ, ત્રસ 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 ઉંમરના ફળ થાય એવા આ ટેટા વડના આ પીપળિયું પીપળની એ સાવકને હોઈ શકે એનો ખોરાક સાકર છે ને. કેટલાક જૈનના નામ ધરાવનાર શાક, પીપળીના શાક કઈ ખબર ન મળે. અને પછી કરવા બે સામાયિક ને પોહા કરીને બે ધૂળમાં એ સમાય પોહા નથી તારે. હજી ઠેકાણા ત્રસની હિંસા ને ત્રસના માંસના ત્યાગના ઠેકાણા નથી. ને સામાયિક ને પોહા આવ્યા ક્યાંથી? આશમ ને બાકીનો પોહો કે બે અપવા તમારે ખબર, ઘરે જાય તો સાત તેનું કે પેપડીનું. આ તો મારે બધો અનુભવ થઈ ગયો, સમજાણું કાંઈ. એક ઘરે ગયા, ગામનું નામ ન હતું, પણ એક ઘરે વળવા ગયા, ચાક પેપડીનું કહ્યું. આ તો ઘણા વર્ષની વાતો ત્રીસ કે છે. એવા શાકમાં એકલા ત્રસ ત્રસ ને ત્રસ એને ગ્રસ્તોને હોઈ શકે. ઉંદુંબરો કા ધરો અવશ્ય કર દેના છે એમ લખ્યું. જો સમજાણું, और सम्यक दर्शन पूर्वक इन आठों का त्यागी ग्रस्तों के आठ मूल गुण है. आठ मूल गुण एना जे मुनिना आत्मभान सहित चारित्र अंतरना रमणता सहित जेम 28 मूल गुण ना विकल्पो व्यवहार ना होय छे तो विकल्प ही पुण्यना. પણ મુનિજેની દશા આત્મજ્ઞાન થયું અને ચારિત્રની રમણતા અંદર થઈ બાય નગ્નતા થઈ એને 28 મૂળ ગુણ એને આવ્યા વિના છે પુનબંધનું કારણ. પણ એ વચમાં આવ્યા વિના રે નહીં જ્યાં સુધી પૂર્ણ ચારિત્ર ન પાડે ત્યાં સુધી. એમ ગ્રસ્તને આઠ મૂળ ગુણ આવ્યા વિના રે નહીં. એમને કા નીચે નીચેમાં કઈ આપણે પરનું કરી શકે, પણ કરવાની ક્યાં વાત છે? આવા ત્રસ જેમાં હોય એને ખાવાનો ભાવ કે મારવાનો ભાવ એ ભાવ સંગત દ્રષ્ટિના શ્રાવક દશામાં ન હોય. સમજાય છે કાંઈ? એ કહ્યું. પછી કે છે, અણુવ્રતાની પંચીવ ત્રિ પ્રકારમ ગુણવ્રતમ શિક્ષા વ્રતાની ચત્વારી દ્વાદશેન ગ્રહી વ્રતે. ગ્રસ્તાશ્રમમાં સંગત દર્શન પૂર્વક શ્રાવકોને 12 વ્રત જરૂર હોવા જોઈએ. છે 12 વ્રત પુનબંધનું કારણ વિકલ્પ. જેટલે અંશે સ્વરૂપની દ્રષ્ટિ થઈને સ્થિરતા થાય એટલે અંશે શ્રાવકનું પંચમ ગુણસ્થાન નિશ્ચયથી, અને એને આવા ભાવ આવે 12 વ્રત આદિના, એ રાગની મંદતાનો શુભ ભાવ આવ્યા વિના એને રહે. 5 પ્રકાર કે અણુવ્રત, 3 પ્રકાર કે ગુણવ્રત અને 4 પ્રકાર કે શિક્ષા 12 વર્ષ ગ્રસ્તો કે હોતા હૈ. અહિંસા અણુવ્રત, રસ પ્રાણીને મારવાનો ભાવ એનો એને ત્યાગ હોય. અહિંસામાં કોઈ પણ ત્રસને બુદ્ધિપૂર્વક મારવા આ ખ્યાલ આવે ત્રસને એનો એને ત્યાગ હોય. સમજાય છે કાંઈ? એ વખતે જે વ્યવહારની વાત આવે, આમ તો કે રાગનો ત્યાગ આત્મા કરે તો મિથ્યા દ્રષ્ટિ છે, એ બીજી વાત છે. તો દ્રષ્ટિમાં રાગ છે, અહીંયા તીર્થાને હું છોડું તો પર્યાય બુદ્ધિ થઈ જાય છે. પણ સંગત દ્રષ્ટિ શ્રાવકને આવા અણુવ્રતમાં બીજાને ન મારવાનો ભાવ એવો રાગ આવ્યા વિના રહેતો, છતાં ખરેખર તેની કર્તૃત્વ બુદ્ધિ ધર્મીની એમાં હોતી. કર્તૃત્વ બુદ્ધિ નથી ને કર્તવ્ય છે, વ્યવહારે કર્તવ્ય છે. નિશ્ચયમાં એ કરું એવી કર્તૃત્વ બુદ્ધિ સંગત દ્રષ્ટિને હોતી ભારે ભાઈ, તરવારની ધાર જેવી વાત છે. આમ જો નિશ્ચયને ભૂલે તો વસ્તુ હોય જાય, વ્યવહાર ભૂમિકા પ્રમાણે એનો દયાદાન આદિનો વિકલ્પ ન હોય તો તીર્થનો નાશ થઈ જાય. તત્વનો નાશ, સ્વભાવનો આશ્રય ન રહે તો તત્વનો નાશ થઈ જાય. અને તીર્થ નામ ચોથું પાંચમું છઠ્ઠું ગુણસ્થાનના ભેદ પ્રમાણે નિર્મળતા જેટલી પ્રગતિ, એના પ્રમાણમાં એને રાગની મંદતાનો ભાવ ન હોય તો તેનો તીર્થનો નાશ થઈ જાય છે. સમજાય છે કાંઈ? માટે બે નયનું વાસ્તવિક તેને જ્ઞાન, એકનું આદરણી ને બીજાનું જ્ઞાન, વ્યવહારે બીજાને આદરણી પણ કહેવામાં આવે. અહિંસા અણુવ્રત, સત્ય અણુવ્રત, સંયત સત પ્રજ્ઞું છે અને આગળ વધ્યો તે સચ અણુવ્રતનો ભાવ વિકલ્પ રૂપે શ્રાવકને હોય છે. અચૌર્ય અણુવ્રત, કોઈનું વગર આજ્ઞા એ લીન એક અંશે દેશથી. બ્રહ્મચરણ વ્રત, પરિસ્ત્રી આદિનો ત્યાગ, સ્વસ્ત્રી આદિની મર્યાદા. સમજાય છે કાંઈ? એવો પંચમ ગુણસ્થાન શ્રાવકની દશામાં આવો ભાવ ન હોય તો શ્રાવક પણ હોઈ શકે. પરિગ્રહ પરિમાણ, પરિગ્રહનો હજ કરે, ભલે ચક્રવર્તી હોય તો પણ એની હજ બાંધે, એટલું પાંચમું વ્રત. અને દિગ્વ્રત દિશા, અમુક દિશામાં ન જાવું એક મમતાના અભાવ માટે ઈ જાતનું વ્રત પણ એને હોય. દેશ વ્રત, સમજાણું. અને અનર્થ દંડ વ્રત, અનર્થ છે ને આઠમું, એ ન હોય એને, એટલે અનર્થ દંડ ન હોય એનો એને ત્યાગ હોય. વગર પ્રયોજને, વગર કારણે અનર્થના હથિયાર આવે એવા, અને પ્રાણી પ્રમાદથી તીવ્રથી મરી જાય એવા અનર્થદંડનો એને ત્યાગ હોય. તીન ગુણો વ્રત, દિશાવગાસિક, તો હંમેશા દિન દિન પ્રતિ મર્યાદા કરે. જાવજીવની મર્યાદા હોય કે 2000 કે 1000 ગાઉ ઉપર ન જાઉં, એ દરરોજમાં મર્યાદા કરે કે આ 4 ગાઉ ઉપર ન જાઉં, એવી એક મર્યાદાનો વિકલ્પ ગ્રસ્તાશ્રમને મમતા ઘટાડવા આવ્યા વિના રહેતો. સમજાય છે કાંઈ? પણ ઓનું સંન્યક દર્શન પૂર્વક ની વાત છે. હો, એકલા એમને લઈને બહેન અમારે વ્રત છે ને મેસાણ, એ બધા એકલા વિના ના મીંડા છે, કુરે કાઢે દિશાવઘાતિક સામાયિક, હંમેશા સામાયિક એને હોય. બે ઘડી ચૈતન્યનો જે પ્રતીતમાં આવ્યું છે ભાન એનો અજમાયશ કરે. બે ઘડી સામાયિકમાં ચૈતન્યના નિર્વિકલ્પ વસ્તુમાં કેટલો રહી શકું છું, કેમ રહી શકું છું, એવો હંમેશા બે ઘડીની સામાયિકમાં એ ચૈતન્યનો પ્રયોગ અજમાયશ કરે. સમજાય છે? કાંઈ એમને માખો દી ચોવીસ કલાક વ્રત આરંભ ને પરિક્રમા પીડ્યો હોય ને આ પ્રયોગ ન કરે તો સાવક પણ રહેતો. સમજાય છે? કાંઈ ઔષધ અપવાસ આશ્રમ ચૌદર એના અપવાસ કરીને ઔષધ થી આત્માને પોષે, જેમ ચીણો પાણીમાં નાખીને પોઢો થાય એમ ચૈતન્યના ભાવ પ્રાણ પુષ્ટિ થાય. પંદરે દિને પ્રયોગ કરે આત્માનો, કેટલો કાળ રહી બે ઘડી હોય છે, ચોવીસ કલાક કે બાર કલાક આત્માનો પ્રયોગ કરે પોષણ ઉપવાસ. વયાવ્રત આ બારમું છે, અતિથિ સંવિભાગ, મુનિની સેવા, મુનિના ધર્માત્માની સેવા અથવા એને હાર પાણી દાનનો એ વ્રત છે, એ એને વયાવ્રત કહે છે. એ ચાર શિક્ષા વ્રત એમ બાર વ્રતો કો ગ્રસ્ત પાલતે હૈ. જરૂર પાંચમા ગુણસ્થાનમાં શ્રાવકને આવા બાર વ્રત આવ્યા વિના રહેતા નથી, અને એ પાળે છે એમ વ્યવહાર નહીંથી કહેવામાં આવે. સમજાણું? પચીસ તપ આવ્યો, હવે પાંચમો તપ, હવે દાન હજુ આવે છે. હજી બોલો, દાન નથી કરી નહીં, બોલો આખો દાન નથી કરી નહીં. હવા જેવું છે, આવું હોય તો એનું હવારનું ટકી શકે, નહીં તો હવાનું ટકી શકે નહીં. કો સમજાણું કાંઈ? એમ કે ત્યાં ને હવારમાં એવું આવે છે, પૈસા પૈસા ખર્ચવાનું કાંઈ નહીં, છોકરા હતું રાખવાનું, અને આય આય જયારે આવે કે પૈસાનું ખર્ચવાનું આવે. બૈડું છોકરા જે સાપોલિયા છે એકલા ખાઈ જાય એવા છે એને મમતામાં, એના હાથું રાખું ને પોષણ કરું એવો ભાવ, અને ધર્મને માટે કઈ રાગ ઘટાડીને દાન આદિ કરું એવા ભાવનો નિર્વિકલ્પ આત્મા છે. એવો વિકલ્પ ઉઠાવવો નહીં. શિષ્ય પ્રશ્ન કર્યો છે, મહારાજ શાસ્ત્રને ભણવા આવી તો એને તો બુદ્ધિને વિભિચારી કીધી છે. આમાં પદ્મનંદી, મહારાજ શાસ્ત્રનું પઠન પાઠન કરવું એ બુદ્ધિને તો વ્યભિચારી કીધી છે, અને એ શું કરવા તમે કહો છો? બાપુ વાત તારી સાચી છે, સ્વદ્રવ્યનો આશ્રય છોડીને જે બુદ્ધિ પરદ્રવ્યમાં જાય આશ્રય કરે છે તો વ્યભિચારી, પણ એ અશુભ ભાવનું વ્યભિચાર કરે એ કરતા શુભ ભાવ અશુભ કરતા ઠીક છે. સમજાય છે? કાંઈ ઈસ્ત્રીનો દાખલો આપ્યો છે ને, પણ હવે દ્રષ્ટિપૂર્વક હાજીમાં, હા હાજી એટલે એકલા બારની વાત નથી, આ દ્રષ્ટિપૂર્વિકા. સમજાણું કાંઈ? ઈસ્ત્રીનો દાખલો આપ્યો છે, ઈસ્ત્રી જો ઘરમાં રહી શકે તો બરાબર છે, પણ ન રહી શકે ને પારકે ઘરે જાય તો મિત્રો અને સંબંધીઓમાં જાય અને વિષય ન લે તો એ પણ પ્રસંગ નહીં, પણ બહાર જઈને કુશીલ સેવે એ કરતા ગ્રસ્તાશ્રમમાં રહેલી સ્ત્રી પણ મિત્રના સંબંધમાં જાય તો એલા કુશીલ કરતા ઠીક છે. એમ બુદ્ધિ વ્યભિચારી તો છે પદ્રમાં જાય, અશુભમાં આવે તો વ્યભિચારી અને શુભમાં આવે તો હોય, પણ અશુભમાં તીવ્ર વ્યભિચારી પાપના પરિણામ કરતા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ અને પૂજામાં જે દ્રષ્ટિ વ્રતી જાય એ છે તો નિશ્ચયથી વ્યભિચારી, પણ વ્યવહારે તેને કુશીલ કહેવામાં આવતો. તીવ્ર પાપના પરિણામ કરે તેને વ્યવહારે કુશીલ આ વ્યવહારે કુશીલ નથી, નિશ્ચયથી તો કુશીલ છે. સમજાય છે કાંઈ? પણ એ ભાવ આવ્યા વિના રે નહીં અંદરથી. એથી અહીં કે છે, હવે તપની વ્યાખ્યા આવે છે, શ્રદ્ધાન વખતે આવે ત્યારે આ પાંચમો બોલ છે, દેવ ગુરુ સજ્જાય સંયમ અને આ પાંચમો તપ. પછી છઠ્ઠો દાન આવશે. કરવસ્થ યથાશક્તિ ભુક્તિ ત્યાગાદિકમ તપ વસ્ત્રપૂતમ પીવે તોયમ રાત્રિ ભોજન વર્જનમ. ગ્રસ્તાશ્રમમાં ધર્મી સાવ કે અષ્ટમી ચતુર્દશીની શક્તિ કે અનુસાર ઉપવાસ કરવા, ચાર આહારના રાગ ઘટાડવો. ભાવ આવે અને બાપુ સમજે છે કે આ વિકલ્પ છે, શુભ છે, પણ રાગ ને આહાર કરવાની જે સંસાર ને માટે વિષય પોષવા શરીરના પોષણ માટેનો રાગ, એ તીવ્ર રાગ છે. એથી એ તીવ્ર રાગ થી બચવા માટે આવો અષ્ટમી ચતુર્દશી ને શક્તિ ને અનુસાર ઉપવાસ આદિ હુંદ્રી ઉપવાસ એની શક્તિ પ્રમાણે તપ કરે. હંમેશા હંમેશા તપ કરે, થોડો થોડો આદિ પર્વમાં આદિ તો અપવાસ કરે. સને હુઈ જલકા પાન ગળીને પાણી પીવે, આ ગરણા ગરણાથી એમને વગર ગયા પાણી પીવે, કેમ કે એમાં ત્રસની હિંસા થાય છે. ત્રસની હિંસામાં માંસમાં દોષ લાગે છે, એથી ગળીને પાણી જવું છે ને. પાક વસ્ત્ર પૂતમ પીવે તોયમ, વસ્ત્ર થી ગળી પાકા ગરણા હોય. અહીં તો શુભના ભાવમાં કેવી ચીજ હોય બતાવે છે ને, ઘરનું કોણ કરી શકે અને લાવી શકે છે, એ તો આવવાનું હોય ત્યારે આવે છે ને, એ ક્રિયા થવાની. પણ એના ભાવમાં વગર ગળેલું પાણી પીવાનો એને ત્યાગ હોય છે. સમજાય છે કાંઈ? ગળેલું પાણીનો અંદર ભાવમાં અશુભનો તે જ થાય છે. એવું ચણા પાણી અને રાજકો ભોજન કા ત્યાગ, એ રાત્રિમાં ભોજનનો ત્યાગ. જીભની હિંસા રાત્રિ ઘણી હોય, કવળમાં કઢીમાં એ ચામાં એ દૂધમાં એ રાબડીમાં એ ઝીણા ઝીણી એવી પડે ત્રસ, અને એ ત્રસનો ખોરાક. એટલે કે છે ગ્રસ્તાશ્રમમાં રહેલા શ્રાવકે દ્રષ્ટિપૂર્વક આવો એને રાત્રિ ભોજનનો ત્યાગનો ભાવ હોય છે. રાત્રિ ભોજનનો ત્યાગ હોય છે. સમજાય છે કાંઈ? એટલા તો નીચેની વાતો સાંભળીને જાય. શું કહેવાય તમારી આમ હોટલ હોટલ બટાકાના શાક અને બજારમાં ઉભા ઉભા ખાય, ત્યાં તમે સાંભળ્યું નથી, આત્મા કહી શકતો નથી. બહુ હા 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 સમજાય છે? તમે સાંભળ્યું નથી મહારાજનો ઉપદેશ છે એમ કરીને. પણ આ બજારમાં ઉભા બટાકાના શાક ને કરડે છો અંધારે, આ જૈન ને લજાવે છો, જૈન નામ ધરાવાને લજાવે છો, લજ્જા તારાથી ધર્મ લાજે છે. સમજાય છે કાંઈ? રાત્રિમાં ખાય, હોટલોમાં જાય, સિનેમામાં જાય, મહા ત્રસની હિંસા કરે અને કે તો કાંઈ આપણે ક્યાં કરી શકીએ છીએ. અરે સાંભળજે, કરી શકો પણ આ ભાવ તું કરે છે કોણ? આ ખાવાનો મારવાનો પણ આવા આલુ આલુ સમજાય છે ને, બટાકા બટાકા આલુ સમજાય કે નહીં? આલુ કહેતા તમારે, અમારા અહીં બટાકા કહેતા, બટાકા બટાકા. એવા હિંસામાં ઘણા પ્રાણી જીવ હોય છે, એવો એને હોય નહીં. રાજકા ભોજન નો ત્યાં દૂધ ને પાણી પીવાય ખવાનું નહીં, અરે એ ન હોય બાપુ. ત્યારે આહાર નો ત્યાગ રાત્રિ. એક પશુ જેવા ચકલા જેવા આટલા જીવો એ રાજથી હવા સુધી પાણીનો બિંદુ અનમળે એને. બરાબર છે નરમભાઈ? ચકલા પાણી પીતા છે રાખે તો બિહારે છે ને એમ. અમારે તો પાણી આવું છે, માટે પાણી પીવું એને ક્યાં પાણી આવું છે? આ વરસાદ તો આવતો હોય રાતે, એ ચકલા આટલા આટલા ફેરતા હોય નાના, રાત્રે હાલ થી હવા સુધી કુદરતના નિયમમાં એને ઈચ્છિત હોય, આરે નહી ને પાણી નહીં તો મનુષ્ય પણ મળ્યું, અને આવા તીવ્ર પાપના કારણો રાત્રિ ભોજન નો તો એને ત્યાગ જ હો જોઈએ, નહીતર તો એ માંસુલ્યમાં ખોરાક કઢીમાં ઉદામાં ત્રસ પડે. હા, ખીચડી ને કઢી રાબડ કરીને એમાં પડે ત્રસ અંદર, એવા ખોરાક આત્મારથી ને ભવ ભીરું ને ભવના ભીરું ને ચાર ગતિ નો જેને ભય વર્તે છે એવો ખોરાક રાત્રિ નો હોય શકે? હંમેશા ને માટે આ વાત છે, હંમેશા ની વાત છે. વાત આવી વળી આપણે નીચે માં કે છે, આવ્યું બે હોય છે સાંભળીને, વ્યવહાર નો હોય વચમાં એ પણ શ્રાવક ને અને મુનિ ને યોગ્ય તો એનું ભાન જ એને નથી, વસ્તુની ખબર જ નથી. એટલે કે છે રાત્રિ ભોજન નો ત્યાગ ગ્રસ્તો કો જરૂર કરના ચાહીએ, જરૂર કરના ચાહીએ. એમાં રાગ ની મંદતા છે, દ્રષ્ટિમાં તેનો રાગ નો અભાવ છે, પર્યાયમાં રાગ ની મંદતા નો આવો ભાવ થયા વિના રહેતો નથી, તેને વ્યવહાર એ કરે છે તેમ કહેવામાં આવે. હવે તપમાં જરી બોલ એવો નાખ્યો આચાર્ય, સમજાય છે? કમ દેશમ તમ નરમ તત્વમ તત્કર્માણપિ ન આશ્રયેત મલિનમ દર્શનમ યેન એન ચ વ્રતખંડનમ. અરે સમ્યક દ્રષ્ટિ અને સાવગ્રસ્ત આશ્રમમાં રહેનારા એને જેમાં સમ્યક દર્શન ને હરકત આવે અને વ્રતમાં મલિનતા નું કારણ આવે એવો સમ્યક દ્રષ્ટિ સાવક દેશ નો ત્યાગ કરે, એવા દેશમાં રહે. આ વિલાયતમાં જાય ને પછી ખોરાક બોરાક ઠેકાણા મળે, વાણિયા નામ ધરાવે, બૂટા વાળે હોટલમાં ઈંડા અને ઠીકણા ઠીકણા, એવો દેશ સાવકે એવા દેશ નો ત્યાગ કરવો જોઈએ. લાખ કરોડ રૂપિયા મળતા હોય પણ જેમાં એ માંસ ખાવાના પ્રકાર ને ઈંડાના પ્રકાર ને જે દેશમાં એ વિના રસોઈ થતી ન હોય, આવડતી ન હોય, પોતાને આવડતી ન હોય, અને હોટલમાં જાય તો એ બધું એવું હોય. આચાર મહારાજ કે છે એ સમ્યક દ્રષ્ટિ અને શ્રાવક ને તેવા દેશ જેમાંથી સમ્યક દર્શન ને ધક્કો મલિન થાય કે વ્રતમાં સફળતા ન આવે, વ્રત ખંડિત થાય, એવા દેશમાં શ્રાવક રહે નહીં. સમજાણું કા? હે, ઉપદેશ એનું એને હું કામ છે, ન્યા કોણ આ હજી સમજતા નથી, એને ભાવે શું હોય એવા વિલાયતમાં ઉપદેશ કોણ ભાવ સમજતો તો વિલાયતમાં એ બધી વાતો કરે કે આ જૈન હવે અહીં હજી જૈન દર્શન સર્વજ્ઞ વિતરાગે કહેલો મહારાજ જૈન જન્મથી વાળામાં નામ જૈન ને જન્મા એને સમજવું કઠણ પડે છે. ઊંડાને ધૂળ સમજાય માને એની વાત, આપણા જૈનમાં દૂરા આમ કરે છે, વિલાયતમાં આમ છે, ઢીકરામાં આમ છે. સમજાણું કાંઈ? આચાર મહારાજ, બાપુ એ ધર્મ કોઈ એવી ચીજ છે કે સાધારણ જનતાને એવા બિચારા જિંદગીમાં વિતરાગ શું, પંચ પરમેષ્ઠિ શું, એમણે કહેલા છ દ્રવ્યો શું, નવ તત્વો જીવને અજીવને હાથ એની પર્યાયો શું, આ તો જન્મેલા જન્મથી જઈનો કહેવાય નામે એને પણ વાસ્તવિક દર્શન શુદ્ધિનું ઠેકાણું ન મળે, અને દર્શન શુદ્ધિ કેમ થાય એની સાંભળવામાં મળે નહીં, એને ક્યાંથી લાવવાના વ્રત ને નિયમ ને બાર વ્રતધારી ફલાણો દોરો છે. એ ભાઈ તને વસ્તુની ખબર નથી ભાઈ. આ આચાર કે છે સમ્યક દ્રષ્ટિ સાવક એસે દેશ કો કદાપી આશ્રમ નહીં કરતે, સમજાય છે? દેશ છોડી દે પોતાના ધર્મની રક્ષા માટે, બીજું જશે આવશે પણ ધર્મ ફરીને નહીં આવે, એ ખાતરે દેશને છોડી દે જેવો એટલા તપમાં એ નાખ્યો છે, એટલી એટલી ઈચ્છા તોડી નાખે કે નહીં. આંખમાં ક્રોધ પેદા થાય છે બે બાર મહિને, ફલાણું આમ થાય છે, ઠીકણું આ જુઓ ને, સમજાણું? એસે પુરુષ કો છોડી દે, એ દેશને છોડી દે, સમ્યક દ્રષ્ટાવાક પુરુષને છોડી દે, એવો કુસંગી પુરુષ હોય, ઊંધી વાતને ઊંધી માનતા અને વ્યભિચારની વાતને એમાં જ્યાં કુશીલતામાં પોષણ કરતો હોય, પુરુષનો સંગ છોડી દે, સમ્યક દ્રષ્ટિ એનો સંગ કરે, સમજાય? એટલી ઈચ્છા તોડી નાખે એમ કહેતા તપમાં. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કોઈ મળે એ સિવાય વિરોધ વાતના કહેનારા પુરુષો હોય એનાથી ગમે એટલો લાભ મળતો હોય કે તમને 5 લાખ મહિને આપું, અમારી નોકરી કરો ને ઊંધી વાતું આખો દીખો હોતો હોય, સમજાય છે? કઈ કે છે સમ્યક દ્રષ્ટિ સાવક એવા પુરુષ છે ને, તમ દિશમ તમ નરમ, એ મનુષ્યને છોડી દે એટલે કે તેને તેના સંગમાં રહેવાનો ભાવ છોડી દે, એને છોડી દે એમ કહેવામાં, એવા પુરુષનો સંગ ન કરે જેમાં મિથ્યાત લાકડા આખો દી ફૂંક્યા કરે, ઊંધી ઊંધી વાતું વિજ્ઞાનમાં આમ છે ને ઠીકણામાં આમ છે ને, જો ના અત્યારે શું કહેવાય તમારું, હું જોઈ છું શું છે, ઓકે ને રોકે તે ચંદ્રમાં આમ કર્યું, ઢીકણા આમ કર્યું, હવે આંબળ ને હું કર્યું, એ સર્વજ્ઞ વિતરાગ સંતો એ જોઈ લો મહારાજ, એ ત્રણ કાળ ત્રણ લોકમાં ફરેવો નથી, એવા ઊંચી વાતોને સાંભળી સાંભળીને, અરે આપણું જૈનમાં આમ કહ્યું છે ને, અરે જૈનમાં કહ્યું એ ત્રિકાળ સત છે, તને શું કરશો સંતો સર્વજ્ઞ કહેલું, એમાં આવા ઊંચા લાકડા બતાવનારા મળે, કે છે કે એવા પુરુષને છોડી દેજે, એનો સંગ કરીશ નહીં જો તારા આત્માનું હિત જાળવું હોય તો, સમજાણું કઈ? આ વેશમાં રહેલા પણ એવા કુદેવ કુગુરુ કુશાસનને માનનારા અને એકાંત મિથ્યાતના સેવનારા એવાનો સંગ સમ્યક દ્રષ્ટિ સાવ કરે નહીં, એમ સાધુ નામ ધરાવનારા કુલિંગી અને આનું દ્રવ્યલિંગ હોય પણ જેની માનતા વિરુદ્ધ અને પરુપણા વિરુદ્ધ ને યુક્તિ એવી લગાવે, દાખલા દલીલ ને યુક્તિ ઊંધી માનતા વાળા, એનો સંગ સાવક ઓદી કરે, એના પરિચયમાં માન મળે મોટું તો પણ જાય નહીં, સમજાય છે? કઈ ત્યાં માન મળે, આવો આવો ભાઈ, ઓહો હો હો, હા હા, 1500 માણસ બેઠો ને માન મળે એને લઈને લ્યો, સમજાણું કઈ? આચાર મહારાજ પદ્મનંદી મુનિ ભાવલિંગી સંત શ્રાવકની દશાનું આવું વર્ણન કરે કે તે દેશને છોડી દેજે કે જેમાં સમ્યક દર્શન અને પોતાને વ્રતમાં કઈ વાંધા ખંડન, આ એવા દેશ એવા માણસને છોડી દેજે, એનો સંગ કરીશ નહીં. હવે ત્રીજું આવ્યું તત્વમ, એવા ધનને છોડી દેજે, લાખો ત્રોડોની પેદાશ કરતો હોય ને હોય પરિસ્ત્રી એક લંપટી, આટલા તમને આપું આમ કરો આટલા પૈસા તમને મળશે, આ માંસનો જરી ખોરાક તો કરો, અથવા માંસ વેચવું તો પડશે તમારે, નહીં કરી ખોરાક આવે 50 રકમનું લેવા, જો એ માંસ નહીં હોય તો એક રકમનો માલ નહીં ખપે તમારો, સમજાણું કઈ? આ પરદેશમાં ધંધા કરે છે ને કેટલા, એમને આખા ડબ્બા આવે છે ને ભાઈ, માંસના ડબ્બા કહાય જેવા ધંધા, ત્યાં રિવાજ એવા કે બધા લઈને આવે 50 ચીજ નો આંકડો, આટલી રકમ છે તો ત્યાં ઉભો રહે, નહીં એક આ નથી, એની આખું માંસના ડબ્બા રાખે, માછલીના આ કોલ્ડીવરના એ તેલ છે કહેવાય છે નહી, હા કોલ્ડીવર, અને શું કહેવાય અણસિયાની આ કરે છે આપણે કરે છે ને કાગદા બાજે આકૃતિ, હા મેં મેં રાજકોટમાં જોયું નું એકવાર, હું જંગલ જતો હતો ત્યાં એનો માણસ ફૂર ની અંદર અણસિયા કાઢતો હતો, અણસિયા આટલો ડબ્બો હતો એનો માણસ એક રાખેલો દિવસનો રૂપિયો દોઢ રૂપિયો કરીને, એ અણસિયા કાઢતો હતો, એટલે હું કરે છે આ કે બાબાજી ફલાણાજી નામ દીધું એ એના તરફથી આ બાત, શું કીધું બાદશાહ આકૃતિ કરે છે રાખ વીર્યવર્ધક, એ અણસિયા ભેગા કરીને રાખ કરે છે, અહીંયા વીર્યવર્ધક સમજાય છે એટલા અંશે કટકા કરતો, કટકા કરી કારણ મોટો મોટો નો હાથે કટકો કરી નાખે, એટલે કટકો કરી નાખે ડબ્બો ભરીને પછી સમજાણું કઈ. એવી લક્ષ્મી આ રીતે મળતી હોય તો એ છોડી દે, છોડી દે, અને લાખ કરોડ દુનિયા ઇન્દ્રપદ મળતું હોય તો છોડી દે. પણ આમાં બહુ પેદાશ થાય છે, તમને રૂપિયા રોકવા પડશે 5 લાખ, અને પેદા થાય છે મહિને 5 લાખ. સમજાય છે કઈ. ગ્રસ્તાશ્રમમાં રહેલા ધર્મી સાવકો એવા ધંધા લક્ષ્મી ના કરે, લક્ષ્મી મળ છોડી દે આ અતર ના ધંધા. અતર અતર એકલો પાપ, એક બિંદુ માં પાપ એકલા માઉસ નો, એમાં પેદા ઘણું થાય, આમાં બહુ ખપે છે, બાટલા બહુ ખપે છે, ને પરદેશ માં જાય છે, ને ઢીંકણા માં જાય છે, ને હોળી માં જાય તું પરદેશ માં, એમ કે તારા સ્વદેશ ને ચૂકીને પરદેશ માં હલ્યો. વિભાવમાં તીવ્રતામાં એકાકાર થાય એવું શ્રાવક નહીં ગ્રસ્તાશ્રમમાં હોઈ શકે નહીં. તેથી આ મુનિ તો બધી વાતો ઘણી તપાસી ગયા છે, મુનિને ખબર છે બધી, નગ્ન દિગંબર થઈ ગયા નગ્ન એને, હા ભાઈ એને આખી દુનિયાની ખબર છે. દુનિયા પોતાના વિભાવને પોષવા તીવ્ર આવા પાપ કરે છે એ શ્રાવક ને હોઈ શકે. અબજ રૂપિયા મળશે 12 મહિનાની પેદાશ ના, પણ આવો ધંધો કરો તો તમારો વેપાર સરખો 3-6 હાથી હાલશે, નહીં તો નહીં હાલે. એ ગણો કેતો ત્યાં મુંબઈમાં વાણીઓ કે એમ ઈ અણસિયાનું ન રાખીએ તો ઘરાગર ન ઉભું રહે, બધો માલ ન લે કે અરે હોળી મૂકીને પડતી હવે તારે ઘરાગ ન આવે તો આવા પેટ ભરવા. સમજાય છે કઈ. અથવા અમલદાર અધિકાર હોય શ્રાવક અને એને બોકરા લખવા પડતા હોય, બોકરા મારવાના રાજા તરફથી આવે કે 2 બોકરા મારવા પડશે, આપવા પડશે ખાવાના ખોરાક, એવા વેપાર કે એવી નોકરી એ ધનની છોડી દે. સમજાય છે કઈ. ખાવાને માટે આ અમલદાર અધિકારીઓ બધા ભેગા થયા છે, મારે 2 બોકરા મોકલજો. હા હા, શ્રાવકના એ કર્તવ્ય હોય એ સહી ન કરી દે. આખી દુનિયા ડોલાઈ જાય પણ એવા માંસના બોકરાને કાપવાના ધંધા અને એની નોકરીઓ, એ નોકરી પૈસા મળતા તેમ થોડી. શ્રાવકગ્રસ્તાશ્રમમાં એવા ધંધા કરે હું સમજાણું કઈ. ધનનો એવી ક્રિયાનો કદાચ આશ્રય નહીં કરે, ક્રિયા એમાં ઉભારવું પડે, સહી કરવી પડે, ફલાણું કરવું પડે, પાપમાં ધંધા માંસના હોય શિકાર સીધો શિકાર અને કહાય વેચે, આ તૈયાર કરેલા માંસ વેચે અને ખાનગી કહી દે પણ માંસ ઓછું થયું હોય તો ધરી લેવજો બેચાર બહુ બહુ મિયાથી માંસ વેચે. આ પૈસા એવો ધંધો ને એવો વેપાર શ્રાવક ને હોઈ શકે. આ રંગ થાય છે ને રંગ બાવળના, બાવળનો રંગમાં કીડા એવા પૈસા કરોડો પેદા થાય, પણ એ બાવળના જે છાલું ને એને બોળે અડા એ આવડી આવડી પડે મોટે, ને પછી પેદા થાય 50 લાખ ને કરોડ 12 મહિને ભેગા કર્યા 10 કરોડ દૂરમાં નથી મરી જઈ છાલને. સમજાય છે કઈ. એવા ધંધા એમાં મહાત્રસ મરતા હોય, એનું કીડા ખદબતા હોય એની કરે ખેલ્યું ને એમાં નાખે લુગડા ઉપર ખેડ, આ ખેલ કરશે ને ખેલ બહુ ફરો ઘણો હોય એવી ખેલ પેલી આવતી. હવે તો પેલી કીડા એક ગણો ખેલ એકદમ જીવડા આવડાવડા પડે, એ લુગડામાં મિલમાં નાખે ચોપડે તો લુગડું સરખું ચકચક થાય. એવા એ લક્ષ્મીને શ્રાવક ગ્રસ્તાશ્રમમાં જતી કરે, એટલી ઈચ્છાનો તો નિરોધ કરે હોય, નહીં તો તેનું શ્રાવક પણ ગ્રસ્તાશ્રમમાં ધર્મી પણ રહેતો. અને ક્રિયા એવી ન કરે જહાં પર ઉનકા સમ્યક દર્શન મલિન હોવે અને વ્રતો કા ખંડન હોવે એમાં એ રહી શકે. થોડી દે દેશને પુરુષને ધનને અને એવી ક્રિયાના આચરણ છોડે એને આત્માનું સમ્યક દર્શન ને વ્રત રહી શકે, નહીં તો રહી શકે નહીં. વિશેષ કે